તારીખ 7/7/1993 શ્રી સમયસર કળશ 91 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 129
શ્રી સમયસર પરમાગમ આજે કરતા કર્મ અધિકાર નિવાસી શ્લોકનો ભાવાર્થ છે જે 20 વર્ષો ચાલ્યા એનો સારાંશ કે છે કે આત્મા બદ્ધ છે કે અબદ્ધ છે, મૂંડ છે કે અમૂંડ છે, રાગી છે કે અરાગી છે, દ્વેષી છે કે અદ્વેષી છે, કરતા કે અકરતા, ભોગતા કે અભોગતા, જીવરૂપ છે કે અજીવરૂપ છે, પરની અપેક્ષાએ બીજા જીવની અપેક્ષાએ, સૂક્ષ્મ છે કે સ્થૂળ, કારણ પણ છે ને અકારણ પણ છે, કાર્યરૂપે પણ છે ને અકાર્યરૂપે પણ છે, ભાવરૂપે પણ છે અને અભાવરૂપે પણ છે, એકપણે છે અનેકપણે પણ છે, શાંતપણે છે અનંતપણે છે, શાંત એટલે સંતપણે છે, વગર અંતપણે પણ છે અનંત, નિત્ય પણ છે અનિત્ય પણ છે, વાચ્ય છે અવાચ્ય પણ છે, અનેક છે એક છે, ચેત્ય છે અચેત્ય છે, દ્રશ્ય છે અદ્રશ્ય છે, વેદ્ય છે અવેદ્ય છે, ભાત એટલે પ્રકાશમાન પ્રત્યક્ષ છે અને પરોક્ષ છે, ઇત્યાદિ નયોના પક્ષપાત છે, એમ કહેવાવાળા એમ જોવાવાળા પક્ષપાતથી વસ્તુના સ્વરૂપને જુએ છે તે જ્યાં સુધી પક્ષપાતમાં ઊભા છે ત્યાં સુધી સ્વાનુભવના આનંદના સ્વાદને પામતા નથી, પ્રયોજન તો ત્યાં સુધી પહોંચવાનું છે, એટલે ઘણે સમીપ ગયા છતાં પણ હજી પહોંચ્યા નથી, એને ત્યાં આનંદનો અનુભવ કરાવવા માટે આચાર્ય મહારાજ આગળ લઈ જવાની વાત કરે છે. આમ વિચારવું જ નહીં એમ નથી કહેતા, પણ આમ વિચારીને પછી સ્વાનુભવના પુરુષાર્થથી સ્વાનુભવમાં આવવું એમ કહેવાનું તાત્પર્ય છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવિક્ષાપૂર્વક તત્વનો એટલે વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે, નિર્ણય કરીને વાત છે. આ નિર્ણય કરવા માટે આવા બધા પ્રકારના વિચારો વિકલ્પો આવવાનો એ પ્રકારમાં બને, એ ભૂમિકામાં બને છે. એમ થતું નથી ને સીધો કોઈને અનુભવ થાય છે એમ નથી, વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવામાં એ બધા પ્રકારો ઉત્પન્ન થાય છે, એ બધા નયપૂર્વક વિચારવામાં આવે છે એમ. પણ જે પુરુષ એ નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિત્ત સ્વરૂપ જીવનો ચિત્ત સ્વરૂપે અનુભવ થાય છે, એટલે ગમે તે નિશ્ચય નહીંનો પણ પક્ષ કર્યો હોય તો પણ એ છોડીને અનુભવ થશે, એ સિવાય અનુભવ નહીં થાય. જીવમાં અનેક સાધારણ ધર્મો છે, પરંતુ ચિત્ત સ્વભાવ તેને પ્રગટ અનુભવ ગોચર અસાધારણ ધર્મ છે, તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્ત સ્વરૂપ કહ્યો છે. એ પણ એક ધર્મ છે અને એક નયનો વિષય છે. શું? પણ તે અસાધારણ ધર્મ હોવાથી, ઉપરાંત એ પ્રગટ અનુભવ ગોચર અસાધારણ ધર્મ હોવાથી વિશેષ વાત એટલી છે, અહીં એને ચિત્ત સ્વરૂપ જીવને કહ્યો છે અનુભવની પ્રધાનતા સમજીને. ઉપરના 20 કળશના કથનને હવે સમેટે છે, એનો સંક્ષેપ કરે એટલે સારાંશ કહે છે. હવે સારાંશ રૂપે અથવા ઉપસંહાર રૂપે સ્વેચ્છા સમુચ્છલ દલન વિકલ્પ જાલામ એવમ વ્યતીત મહતિમ ને પક્ષ કક્ષામ અંતર્બહિ સમરસ એક રસ સ્વભાવમ સ્વભાવમ એકમ ઉપયાતે અનુભૂતિ માત્રમ. એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પો ની જાળો આપોઆપ ઉઠે છે એવી મોટી નય પક્ષ કક્ષાને એટલે નય પક્ષની ભૂમિકાને ઓળંગી જઈને જે તત્વવેદી છે તે અંદર ને બહાર સમતાર સ્વરૂપી એક રસજ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિ માત્ર એક પોતાના ભાવને સ્વરૂપને પામે છે એટલે અનુભવ કરે છે. કેવી રીતે તત્વવેદી અનુભવ કરે છે કે જેમાં બહુ વિકલ્પોની જાળો સ્વયં ઉઠે છે એવી નય પક્ષની ભૂમિકાને ઓળંગી જઈને જ્યાં સુધી એનું ઉલ્લંઘન ન કરવામાં આવે સમ્યક પુરુષાર્થ દ્વારા ત્યાં સુધી અનુભવ થતો નથી અથવા સ્વરૂપની પ્રાપ્તિ નથી એમ લેવું. વિકલ્પો અથવા પક્ષપાત છે એનું હેયત્વ દર્શાવવા માટે આચાર્ય મહારાજે વિકલ્પની ઝાળ કહી છે. શું કીધી છે? વિકલ્પની ઝાળ કહી છે. ઝાળ બે પ્રકારે અર્થ થાય છે. એક તો અગ્નિની ઝાળ છે એ દઝાડે છે, તો અહીંયા પણ વિકલ્પની ઝાળ દઝાડે છે, જીવને અશાંતિ કરે છે. જેટલા વિકલ્પ વધારે એટલી અશાંતિ વધારે. બીજી ઝાળ છે એ ફસાવા માટેની છે. ઝાળમાં પ્રાણીઓને ફસાવે છે ને, માછલી છે કે અરણિયા છે કે બીજા કોઈ પણ ઝાળમાં ફસાવે છે ને પક્ષીઓને કેવી રીતે, એમ આ જીવ પણ વિકલ્પની ઝાળમાં ફસાઈને બે અર્થ નીકળે છે ઝાળમાંથી. એ આપોઆપ એવી ઝાળ ઉઠે છે, વિકલ્પની ઝાળ છે, ગૂંચવાઈ ગયો અંદર. આ વાદ વિવાદ થાય છે એનું કારણ કે ગૂંચવાઈ ગયો છે એની અંદર. આમ નહીં ને આમ હોય, આમ નહીં ને આમ હોય, હવે આમે છે ને આમે છે, હવે તારે શું કામ છે? તારે એમાં રોકાવવું છે, તારે એમાં ગૂંચવાવું છે કે એમાંથી બહાર નીકળવું છે? અંદર બહાર જેનો એક રસ સ્વભાવ છે, નિર્વિકલ્પ સ્વભાવ છે. અંદર તો નિર્વિકલ્પ સ્વભાવ છે, અંદર એટલે બ્રેવ સ્વભાવ તો નિર્વિકલ્પ છે, પણ પર્યાય સ્વભાવ પણ નિર્વિકલ્પ રહેવાનો છે. પર્યાય સ્વભાવ પણ સ્વવિકલ્પ રહેવાનો નથી. અથવા તો જેવો દ્રવ્યનો સ્વભાવ છે તે રૂપે જ પરિણામ માનો. શક્તિ રૂપે દ્રવ્યનો સ્વભાવ છે ને વ્યક્તિ રૂપે પર્યાયનો સ્વભાવ છે. સ્વભાવને શક્તિ રૂપે લઈએ તો જેવો દ્રવ્ય છે એવું જ પરિણમન કરે એવી એનામાં શક્તિ છે, એ દ્રવ્ય સ્વભાવ છે. અને એવું પરિણમન થયા કરે એ પર્યાય સ્વભાવ છે. અંદર અને બહાર લીધું ને એટલા માટે અંદર ને બહાર લીધું. પર્યાય બહાર છે, દ્રવ્ય છે તે અંદર છે. અંદર ને બહાર સમતાર સ્વરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે. સમરસ સમરસ એક રસ સ્વભાવ સમજી કરી નાખે. રસેક કર્યું છે ને સમરસેક, સમરસ સમતારસ નિર્વિકલ્પ રસ સંભાવ રસ રાગ દ્વેષના અભાવ રૂપ રસ એવો જેનો એક જ સ્વભાવ છે. એમાં અનુભૂતિ માત્ર આત્મા કેવો છે કે અનુભૂતિ માત્ર છે. એક પોતાના ભાવને પામે છે એવા એક પોતાના સ્વરૂપને પામે છે. ક્યારે કે એ નય પક્ષની કક્ષાને વિકલ્પ જાળને ઓળંગી જાય ત્યારે. એટલે જેને સ્વરૂપના મૂળ સ્વરૂપના અંતરજલ્પ સૂક્ષ્મ વિકલ્પો ચાલે છે, સ્વરૂપ લક્ષ્ય હો સ્વરૂપ લક્ષમાં છે એને, બીજાને તો અનુભવ થવાનો પ્રશ્ન જ નથી. લક્ષ સહિત વાળાનો જ આ છે, એ શરત છે આમાં. જેને સ્વરૂપ લક્ષ છે છતાં હજી વિકલ્પ મટ્યા નથી અથવા પાકળા પડ્યા છે, આછા થયા છે, જેને અંતરજલ્પ કહેવામાં આવે છે એવા સૂક્ષ્મ વિકલ્પો વર્તે છે, એવા જીવની અનુભવ કાળે કેવી દશા હોય છે એનો જો વિચાર કરવામાં આવે તો એ વિકલ્પ થી ખસવાની તૈયારી થઈ ગયો છે. કેવો થયો છે? એ વિકલ્પ ને છોડવા અને ખસવાની તૈયારી વાળો છે, એવો જેનો પુરુષાર્થ છે, એ પ્રકારનો જેનો પુરુષાર્થ છે, એ જીવ એક સમરસ સ્વભાવ ને અનુભૂતિ માત્ર એવા આત્માને પ્રાપ્ત કરશે, એ અનુભવ કરશે. પોતાનું સ્વરૂપ એવું છે તો પછી પોતાના સ્વરૂપ પ્રમાણે દશા કામ આવે ને. દશા તો સ્વરૂપ ને યોગ્ય હોવી જોઈએ કે સ્વરૂપ એથી વિરુદ્ધ હોવી જોઈએ? યોગ્ય કેમ કેવાય? એને યોગ્ય કહેવાય? સ્વભાવ તો વિકલ્પ નો ક્ષય પરમશીલ છે. રાજમલજી એ શું કહ્યું? સ્વભાવ તો વિકલ્પ નો ક્ષય કરણશીલ છે. એટલે બેને સામે સામો છે, વિકલ્પ ને એને સામે સામો છે. હજી તો જીવો સંપ્રદાયમાં સ્થૂળ પુણ્ય ના વિકલ્પો નો પક્ષ કરે છે, ઉગ્ર ભક્તિ નો અને બીજા ને ત્રીજા નો અને વ્રત નિયમ નો અને એ બધો પક્ષ કરે છે. આ તો કે છે કે આત્માના સૂક્ષ્મ વિકલ્પો જેનાથી ઊંચામાં ઊંચું પુણ્ય બંધાય, એથી આગળ કોઈ ઊંચું પુણ્ય નથી. અંતરાય છે, અનુભવમાં એ આદર્શ છે, બાધક છે, અને એમ સમજીને સ્વરૂપ આગળ એની શું કિંમત છે? જે સ્વરૂપ પાસે ક્ષણિક ક્ષાયિક પર્યાય નો પણ મૂલ્ય નથી, એ સ્વરૂપ પાસે એના વિકલ્પ જેથી વિરુદ્ધ છે એનું મૂલ્ય કેવી રીતે હોય? એટલે એને એમાં અટકવાનું કોઈ કારણ જીવને ન હોવું જોઈએ. ઉઠાડી મૂકી અને અનુભવ કરાવ્યો છે આચાર્ય મહારાજે, અને એ અનુભવ છે પરમ શાંત રસ નો, અમૃત રસ નો એ અનુભવ છે. જેની ઉપમા જગત માં આપવા માટે કોઈ પદાર્થ નથી એવો અનુપમ છે, એ અનુભવ પણ અનુપમ છે. હવે નય પક્ષ ના ત્યાગ ની ભાવના નું છેલ્લું કાવ્ય કહે છે. હવે નય પક્ષ ને છોડવાની વાત છે ને, વિકલ્પ છોડવાનું છેલ્લું કાવ્ય કહે છે. આખા ઉપસંહાર કરીને આચાર્ય મહારાજે પણ એક છેલ્લું કાવ્ય કહ્યું કે ઇન્દ્રજાલમ ઇદમ એવ ઉછલત, કેવી ઇન્દ્રજાળ કીધી એને, માયાવી જાળ. ઇન્દ્રજાળ એટલે માયા, એવું છે નહીં વસ્તુ સ્વરૂપ, એવું છે નહીં જેવા વિકલ્પ છે એવું વસ્તુ સ્વરૂપ નથી. શું કે છે આચાર દેવ કે છે ને, બીજા કોઈ કે તો માણસ ગરમ નરમ થઈ જાય. શું વાત કરો છો? પછી અમારે તો શું કરવું રહે છે? બીજું પછી કરવાનું છે એ છે બીજી વાત, હજી હજી બાકી છે. ત્યાર પછી ની વાત બાકી છે. ઇન્દ્રજાલમ ઇદમેવ ઉચ્છલત પુષ્કલોચન વિકલ્પ વિચવી યસ્ય વિસ્ફુરણમેવ તત્ક્ષણમ. સ્ફૂર્ણા લીધી છે આયા કૃષ્ણ અશ્યપી તદસ્મિ ચિન્મહ. કેવા છે વિકલ્પ? જો એ વિકલ્પ ના વિશેષણ આપે છે. એક તો પુષ્કળ છે, ઘણા છે, મોટા છે, અડાવે છે ને ભગવાન આત્માને, અડા ઉભા રહે છે માટે મોટા છે, ચંચળ છે, એમાં ગતિ છે એટલે ચંચળતા ઘણી છે. એવા વિકલ્પ રૂપ તરંગો વડે ઉઠતી આ સમસ્ત ઇન્દ્રજાળ, એવી ઇન્દ્રજાળ ને આટલા વિશેષણ લગાય છે. એ વિકલ્પ રૂપ જે તરંગ છે પાણીમાં જે મોજું ઉઠે છે, એમ ચૈતન્યમાં એક વિકલ્પ નું મોજું આવે છે, એ પુષ્કળ મોટા ચંચળ છે. આ સમસ્ત ઇન્દ્રજાળ ને જેનું સ્ફૂરણ માત્ર જ તત્ક્ષણ બગાડી મૂકે છે, સ્વભાવની સ્ફૂર્ણા છે એને ખતમ કરી નાખે છે. ભલે આ અનંત કાળ થી ચાલે છે, ક્યાંથી ચાલે છે આ વિકલ્પો? અનંત કાળ થી ચાલે છે, ઘણા ચંચળ છે, પણ આત્માની શક્તિ કેટલી કે સ્વભાવનું સ્ફૂરણ થાય તે ખતમ થઈ જાય. હતા ન હતા થઈ જાય છે, શું હતા ન હતા થઈ જાય છે, એટલી બધી શક્તિ છે આત્માની. આ બાજુ આત્મા શક્તિ નો મોટો આઈટમ બોમ્બ છે, જબરદસ્ત. એને સ્ફૂર્ણા થાય જે ક્યારેક ખાલી વાત નીકળે કે આને બોમ્બ પીડ્યો છે ત્યાં પ્રકાર ભાગી થઈ જાય. સ્વભાવ નો અનુભવ એની એક સ્ફૂર્ણા છે, પુરુષાર્થ ની અંદર એક સ્ફૂર્ણા નો પ્રકાર ઉત્પન્ન થાય છે. એથી મારા સમજે જરાક જોર થી આવે શું. આપણે 913 પત્ર માં લીધું ને, નાન લક્ષણે સ્ફુરિત, કેવું શબ્દ લીધો છે, નાન લક્ષણે લક્ષિત કહેવાના બદલે શું કીધું, નાન લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્માને વિનવલોકવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની વાત છે. એ સ્ફુરિત શબ્દ લીધો છે, ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા એમ લેવું છે. શું જ્યાં સુધી જીવ મનની સાથે ઉપયોગ ને જોડીને, એટલે કે પોતે જોડાઈને ઉપયોગ ને જોડીને, એટલે પોતે જોડાઈને વિકલ્પ ના મનન ચિંતન કરે છે ત્યાં સુધી પર સન્મુખતા છે, ઉપયોગ ની પર સન્મુખતા છે. આ સ્ફૂર્ણા છે, ચૈતન્ય ની સ્ફૂર્ણા માં સ્વસન્મુખતા લેવી છે. અનુભવ થાય ત્યાં સ્ફૂર્ણા થાય, ત્યાં અનુભવ થાય. શ્રદ્ધામાં જ્ઞાનમાં રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. આયા શ્રદ્ધા એટલે જે સમય શ્રદ્ધા નથી લેવી, પણ વિશ્વાસ આવ્યો છે, પ્રતીતિ સ્પષ્ટ અનુભવન છે, પ્રતીતિ થઈ છે. જ્ઞાન માં આવ્યો છે એટલે બરાબર જ્ઞાન માં નિશ્ચય થઈ ગયો છે, ઓળખાણ થઈ ગઈ છે. રુચિ અનન્ય ઉત્પન્ન થાય અને લક્ષ પણ બંધાણું છે, ચાર ગુણ લીધા છે ગુરુદેવે. એ હળવું જોઈએ તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખ ની સ્ફૂર્ણા ચાલ્યા, એને સ્ફૂર્ણા લીધી છે ગુરુદેવે, અને એ પુરુષાર્થ લીધો છે. વીર્યમાં સ્વભાવ સન્મુખ ની સ્ફૂર્ણા ચાલ્યા કરે. આ સમય પહેલાની વાત છે, નહીં તો સન્મુખ થયા છે ને, લક્ષ્મણ આવ્યો છે આત્મા ત્યાંથી. પણ આ સમય દર્શન નો ઉપાય છે, બીજો કોઈ ઉપાય એ સન્મુખતા વધીને અનુભવ કરાવે છે. પુરુષાર્થ ની સ્વરૂપ સન્મુખતા છે, જ્ઞાન ની જે સન્મુખતા છે એ તૂટક તૂટક થાય છે, પણ સ્ફૂર્ણ આવે છે અને વારંવાર એ બાજુનું લક્ષ જાય છે, એ જોર કરીને અનુભવ કરશે. બગાડી મૂકે એવું છે છેલ્લા તબક્કે લીધો. જયારે અનુભવ થાય છે ત્યારે એક વિકલ્પ ટકી શકતો નથી. તેજોમય પ્રકાશમય તત્વ છે, તેજ નો પુંજ છે, આ પદગણ નું તેજ નહી, જે આઠ દોડા દ્વારા દેખાય એવું ચૈતન્ય તેજ છે આત્મા. વિકલ્પના અંધારા ટકી શકે, વિકલ્પ છે, અંધકાર છે, છેલ્લામાં છેલ્લી હદનો વિકલ્પ છે એ પણ અંધારા નો પ્રકાર છે, અનુભવ છે એ પ્રકાશ થયો ત્યાં. ક્યાંથી પ્રકાશ થયો કે તેજ પુંજ પ્રગટ્યો એનો પ્રકાશ થયો, સૂર્યોદય થયો. એવી રીતે જેમ સૂર્ય છે એ પ્રકાશ નું પુંજ છે, એમાં ચૈતન્ય પુંજ છે, ચૈતન્ય તેજ નો પુંજ છે આત્મા. એટલો બધો ફેર છે આત્મા ના વિકલ્પ અને આત્મા વચ્ચે, કેટલો ફેર. શું બીજા વિકલ્પ દેવગુરુ શાસ્ત્ર ના એક બાજુ, વ્રતપચકાર ના એક બાજુ રાખો, એનું તો કઈ પપ્પો ખાય એવું નથી. પણ સ્વરૂપ ના વિકલ્પ અને સ્વરૂપ વચ્ચે કેટલો અંતર, કે અંધાર અને અજવાળા જેટલો અંતર છે. અજવાળા માં ખાલી અજવાળો નથી લીધો, ઝાકું પાતળો તેજ નો પુંજ લીધો છે આત્મા. એટલું બધું અંતર છે. પછી એની ગૌણતા થવાનો પ્રશ્ન કેવી રીતે હોય. આવું જો તત્વ હોય તો એ ગૌણ થવાનો વિષય કેમ હોય શકે, એ હોય શકે નહીં. અંધારાનો પ્રકાશ નો પુંજ પોતે અને અનુભવ એમ કરે, મીઠા અનુભવ એટલા માટે એને કીધો છે, કેમ કે એમ થઈ શકતું નથી. પણ મીઠા અનુભવ એમ કરે કે હું તો કેવળ અંધકારમય છું, મને કઈ હોતું નથી, એના જેવી વાત થઈ. વિચિત્રતા તો એ છે કે ઘુવડ તો એમ કહે કે મને સૂર્ય નથી દેખાતો. ઘુવડ એમ કહે કે સૂર્ય જેવી કોઈ ચીજ નથી, હોય તો મને દેખાયા વિના એની. પણ આ તો સૂર્ય થી ને એમ કહે છે કે મને સૂર્ય નથી દેખાતો. ઠીક, આટલી બધી વિચિત્રતા. હા, પોતે જ છે અને એમ કહે છે મને હું દેખાતો નથી. આવી વાત છે. એટલે અનુભવ પ્રકાશ માં દીપ છે. જોતો ખરી તાર તારી વિચિત્રતા તો તું જો, તે આકાશ ને ગાંસડી માં બાંધ્યું છે. શું એવા દ્રષ્ટાંત લીધા છે એમણે? આકાશ ને આકાશ, આપણા મોટા આકાશ ની ગાંસડી બંધાય કે થોડી ચીજ હોય એની ગાંસડી પોટલી બંધાય? આ તો તે આકાશ ને બાંધ્યું એવી વાત કરસ તું. એટલી મોટી વિચિત્રતા છે આને. શું જીવની કામ શ્રદ્ધા નું છે, મુખ્યપણે મુખ્યપણે એ કામ શ્રદ્ધા નું છે. આમ તો બધા ગુણો પરિણામે છે, પણ મુખ્ય કાર્ય છે અસ્તિત્વ ગ્રહણ, એ શ્રદ્ધા નું છે. હું અત્યાર રહી જાય ત્યાં તેજ પુંજ છું એમ કેવો, માણસ છું તો હું માણસ છું એમ કેવું છે ને? નહીતર બીજાના માટે છે, થર્ડ પર્સન માટે તે છે એમ કહેવાય, સેકન્ડ પર્સન માટે તમે છો એમ કહેવાય, અને છો એ પોતાના માટે લાગુ પડે છે. નો વાપરતો હોય તો એમ આવી તો જાય છે. વાપરાનો વાપરાનો કઈ પ્રશ્ન નથી. ભાવ તો જે વાંચે તો એનું જે છે તે છે. તેજ પુંજ નો અનુભવ ન થાય ત્યાં સુધી શું કરવું? અનુભવ થાય એવો પ્રયત્ન કરવો. આપણે એમ કહી અમે ચાલીએ છીએ, પણ ચાલતા ચાલતા ઘર ના આવે ત્યાં સુધી શું કરવું? કે જે બાજુ ઘર આવે એ બાજુ ચાલવું, બીજી બાજુ ન ચાલવું. ચાલ્યા વગર નો તો જીવ છે નહીં, પર્યાય ના પરિણામ વગર પર્યાય ચાલ છે નહીં. બીજી બાજુ ન ચાલવું નહીં તો દૂર જઈશ, બીજી બાજુ ચાલવાથી ક્યાં જશે, ઘરથી દૂર જશે. શું કરવું ઘરે જવા માટે, કે ઘર બાજુની દિશાએ ચાલવું, આ સીધી વાત છે. એવો પ્રશ્ન એક વાર રાત્રે ચર્ચામાં ગુરુદેવશ્રીને એક હિન્દી ભાષી ભાઈએ પૂછેલો. સાહેબ અનુભવ કે લીએ મહારાજ ક્યાં કરના, ગુજરાતીમાં ચર્ચામાં તો ઉત્તર દેતા હતા. એવો ભાઈ અનુભવ ન થાય ત્યાં સુધી અનુભવ થાય એવા પાયા ગોતવા, કાઠિયાવાડી ભાષા. શું અનુભવ થાય એના પાયા ગોતવા, કેવી વાત કરે છે. મને કેવી રીતે આત્માનુભવ થાય એની ખોજ, એ જાતનો દ્રષ્ટિકોણ સાધ્ય કરીને સ્વાધ્યાય કરવો. સત્સંગ અને સ્વાધ્યાય એનું બાહ્ય સાધન છે. અંતર ખોજ અને અંતર પ્રયોગ ને અંતર પુરુષાર્થ તે અંતરંગ સાધન છે. તો અંતરંગ બાહ્ય સાધનોમાં અંતરંગ કાર્ય શું કરવું, બાહ્ય સાધન તો સંયોગ છે. એ સંયોગ અંતરંગ સાધન શું, કે પોતાના સ્વરૂપને પ્રાપ્તિ અનુભવ થાય એનો દૃષ્ટિકોણ રાખે ને જ બધું સમજવું, વિચારવું, સંમત કરવું અથવા અસંમત કરવું. જે નહીં સંમત કરવા યોગ્ય તે ન સંમત કરવું, સંમત કરવા યોગ્ય તે સંમત કરવું. કેટલું અંધારું હોમણ તેલે અંધારું, હોમણ તેલે ટાઈમ પૂરું છે, અંદરમાં બળતણ પૂરું છે, પણ દીવો નથી, અંધારો, એવડો મોટો અંધારો છે. એટલે કહ્યું ને કે ઘોડ તો એમ કે સૂર્ય નથી દુનિયામાં, પણ સૂર્ય ઉઠીને એમ કે સૂર્ય દુનિયામાં નથી, એ કેવું એમ. મિથ્યાત્મામાં તો પોતાને નાસ્તિક કરે છે. મિથ્યાત્મ એટલે શું, મિથ્યાત્માનું વાચ્ય શું છે, હું નહીં, હું તેજ પુંજ જેવો છું એવો હું નહીં, હું ફલાણો માણસ એટલે કે હું તેજ પુંજ આત્મા નહીં. જાઓ, હું ફલાણો માણસ છું એમાં શું થાય છે, એ પરિણામમાં કે હું તેજ પુંજ આત્મા નહીં, હું તો તેજ પુંજ આત્મા છું. એક સુગાનીજી બહુ સરસ વાક્ય પકડેલું ગુરુદેવનું, એમણે પોતાના પત્રમાં અવતરણ કર્યું છે. જુઓ ગુરુદેવ શું કહે છે, કે મને તો મારું જ્ઞાન તત્વ જ ગમ્ય છે, ગમે તે ક્ષેત્રમાં હું મારા જ્ઞાનમાં વ્યાપીને રહેવો છે. પછી મારવાડી ભાષા આવી ગઈ છે, શું મારા જ્ઞાનમાં જ વ્યાપીને રહેવો છે. બસ જાઓ, ઉતાર્યું છે ને પત્રમાં, ઈ પકડ્યું છે એમણે. અરે વાત તો બરાબર છે, હું તો જ્ઞાનમય છું, જ્ઞાન તો છૂટતું નથી, જ્ઞાન તો છૂટતું નથી, સતત ધારાવાહી જ કરે છે, પરિણામ આવવું પડતું નથી, હું તો મારા જ્ઞાનમાં જ વ્યાપીને રહ્યો છું, એ જ મને ગમ્ય છે ને અનુભવ ગોચર થાય છે, બીજું મને અનુભવાતું નથી. એ જ્ઞાનની ધારા એ જ પ્રમાણે ચાલે છે, અને અજ્ઞાની ને સામાન્યની ધારા એ જ પ્રમાણે ચાલે છે. એટલે કહ્યું કે ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ બધાને અનુભવમાં આવી રહ્યો છે, એટલે કીધું છે. એટલે અજ્ઞાનીને ક્યાંથી અનુભવ થાય ભાઈ, કહો. કેનાર આચાર્ય મહારાજને ખબર નથી, અમૃતચંદ્રાચાર્ય મહારાજને, કે અજ્ઞાનીને આત્માનો અનુભવ ન હોય, છતાં અબાલ ગોપાલને અનુભૂતિ માત્ર ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે નિરંતર ને સદાય, શું કહેવું છે, કે કઈક વિશેષ વાત કેવી છે એની અંદર. એ ચિન્માત્ર તેજ પુંજ હું છું, ચૈતન્ય નું જળહળતું તેજ ના પુંજ તે અનંતુ 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 તેજ ભર્યું છે, બેસુમાર એની કોઈ હદ નથી એટલું તેજ ભર્યું છે. આટલું બધું આત્મામાં ભર્યું છે, કોઈ કઈ એને કઈ માળા થોડી લેવાની હોય છે, એનો અનુભવ એનો એક રસ થી એનો અનુભવ કેવો, એક રસ થી વિકલ્પ નો ભાવ વચમાં એક રસ નથી, એ બીજો રસ છે એની અંદર, એક રસ એનો અનુભવ કરાવે છે. શું ભાવાર્થ? ચૈતન્ય નો અનુભવ થતા સમસ્ત નયો ના વિકલ્પ રૂપી ઇન્દ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે એવો ચિત પ્રકાશ હું છું, જેમ પ્રકાશ થતા અંધકાર એ જ ક્ષણે નાશ પામે, એને જવા માટે પછી બીજી ક્ષણ હોય નહીં. એવી રીતે અહીંયા ચૈતન્ય પ્રકાશ ના અનુભવ વખતે સમસ્ત નયો ને બીજા વિકલ્પ તો હતા જ નહીં, એમ કે છે એ પહેલા બીજા વિકલ્પ તો હતા જ નહીં. જે કોઈ અનેક પ્રકારના વિકલ્પો હતા એ બધા નયોના વિકલ્પ રૂપે ઇન્દ્રજાળ છે, એનો વિલય થઈ જાય છે, એ બધા નાશ પામી જાય છે અથવા ઉત્પન્ન થતા નથી, એને વિલય થયા એમ કહેવામાં આવે છે. એકાણું કળશ પૂરો થયો, હવે 143 ગાથા કહે છે. 143 ગાથાનું આચાર્ય મહારાજે મથાળું બાંધ્યું છે. પક્ષાંતિ ક્રાંતસ્ય કેમ સ્વરૂપમ ઇતિ ચેત, હવે એ પક્ષાંતિ ક્રાંત થયો, વિકલ્પ નો વિલય થઈને જે જીવને અનુભવ થયો એ તો અમને દેખાડો એમ કે છે. શું શિષ્યના મુખમાં પ્રશ્ન કેમ મૂક્યો છે કે પ્રભુ તમે આ જેને જે અનુભવ કરે છે એ અનુભવી નું સ્વરૂપ તો અમને બતાડો, અમારે અનુભવી ને જોવો છે. લ્યો ઠીક, કેવો મકેવી માગણી કરી છે. હે, પક્ષ ને ઉલ્લંઘન કરીને વિકલ્પ છોડીને નિર્વિકલ્પ માં જ આવ્યો તો એનું સ્વરૂપ તો અમને દેખાડો, અમારે એના દર્શન કરવા છે એમ કે. એના એટલે શું છે કે એનું સ્વરૂપ અહીંયા કઈ દેખાડે છે, જો જીવને એ કહેતા જો જોવામાં આવે તો પોતાનું સ્વરૂપ કેવી રીતે જોવું એ પણ એને આવડી જાય છે. જ્ઞાની ને જુએ તે જ્ઞાની થાય, જ્ઞાની ને ના દર્શન કરે ઓળખીને એ જ્ઞાની થયા વિના ઇન્દ્રિય ને. ગુરુદેવે પણ એવું કહ્યું છે, કૃપાળુ દેવે કીધું એમને, તમે બેન્સને માટે વાત ચાલી, પોતાના માટે એવું ન બોલ્યા. ભાવથી કોઈ એના દર્શન કરશે એને નિર્જરા થશે એવું લીધું છે, એનો બેડો પાર થશે. હા, એવા શબ્દ વાપર્યા છે, ભાવથી કોઈ દર્શન કરશે તો એનો બેડો પાર થશે, તે મોક્ષ થશે એમ કીધું. એનો અર્થ શું થયો, ભાવથી એટલે ઓળખાણ છે, જો જ્ઞાનીને ઓળખે તો એનું નિર્વાણ પદ ત્યાં નક્કી થઈ જાય છે, કેમ કે પહેલું સંકેત થયું ત્યાં. ત્યાં પછી આપ્ત પુરુષની રુચિ રૂપ સમ્યક દર્શન થયું, વચનની પ્રતીતિ રૂપ, સ્વચ્છંદ નિરોધ ભક્તિ રૂપ, આ પછી એ સંકેતના વિશેષણ લીધા છે. એ પક્ષાંતિ ક્રાંત નું શું સ્વરૂપ છે વિચાર કરવાનો છે. એ તો વાત વ્યક્તિગત છે કે બધા બધાને એક લાકડી, એક લાકડીએ તો બધાને હાંકી શકાય નહીં. શું બાકી જે તો હજારો માણસો બોલાવે એટલે કઈ હજારો માણસો ઓળખે છે એવું કઈ નથી, લોલમાં લોલ કરનારા તો મળે. શું ઓળખાણ ની વાત જુદી છે આખે. હાજી, ભાવ પણ સાચો એમ, ખોટો ન કરવો એમ, ઓળખીને પ્રગટ કરે તો તો સારું, નહીતર પછી એક આડંબર થાય છે. શું કે છે એને?
આડંબર.
અમે જોવો માનીએ છીએ, અમે જય જયકાર કરીએ છીએ, અમારો ભાવ પ્રગટ કરીએ છીએ, અંદર માં એની નાસ્તી પડી છે, બહાર માં એ જય જયકાર કરે છે, અંદર માં માનતો નથી. એમ છે, ક્યારેક બાર માં વિરુદ્ધતા કેમ આવી જાય છે? જેને કોઈને આવતી હોય ને, મૂળ અંદર માં માન્યું જ નથી, પછી કોક ને બાર વ્યક્ત થઈ જાય, કોક ને વ્યક્ત ન થાય. પણ જ્યાં સુધી ઓળખાણ નથી ત્યાં સુધી ખરેખર માનતો નથી, એટલે ક્યારે વિરુદ્ધ પડશે એ કઈ કહેવા છે નહીં, ક્યારે વિરુદ્ધ જશે એ નહીં કહેવાય. એમ છે, કારણ કે પાયો નથી એને, એ જય જયકાર કરે છે પણ એનો પાયો નથી, ઠેકાણે નથી એનું. એમ છે, પ્રશ્ન જ નથી, સ્વપ્નમાં ન જાય. જાગૃતિ નો ક્યાં પ્રશ્ન છે? સ્વપ્નમાં ન જાય તો, અને એવું સપનું ન આવે, એટલી ભક્તિ હોય. અને પરમેશ્વર બુદ્ધિ કે કોને? એને અમલાલ ભાઈ વાંચ્યું કે ન વાંચ્યું? નથી તમારા ફરતા ફરતા આવશે તમને. એમાં એવું છે કે એનો વીમો કોણ ઉતારે? ભૂલવાનો નથી, એનો ભૂલવાનો નથી, એમાં ઉતરે એવું છે કે. એટલે હા, જ્યાં સુધી પોતે બુદ્ધિપૂર્વક વિરુદ્ધતામાં ન આવ્યો હોય ત્યાં સુધીમાં એને ઓળખાણ કરવા માટે ઓળખાણ ને સાધી લેવી જોઈએ. એમાં ને એમાં ઓગ સંજ્ઞા એ લાંબો કાળ રહેવું ન જોઈએ. શું શું ભાઈ? લાંબો કાળ ન રહેવું જોઈએ. કોઈને પ્રવેશ થયો નથી, થોડો કાળ થયો હોય તો ઠીક છે, પણ હવે આપણે પિતાજી ના વખત થી મળ્યું હોય ને અમે પછી હાઈઠે હટાવી ગયા હોય, તમે જે લાંબો કાળ તો ખોટું છે. લાંબો કાળ નહીં રહેવું જોઈએ, કારણ એમાં પછી જોખમ વધી જાય છે. જેમ મોમુક્ષુ જૂનો થાય એમ એનું જોખમ વધી જાય. લાંબો કાળ નહીં રહેવું, ક્યારેક ભૂલ થઈ જાય, જાહેરમાં ન થાય તો મનમાં થઈ જાય. આમ કેમ કર્યું ગુરુદેવે? આવું કેમ બોલ્યા ગુરુદેવ? ગુરુદેવ ને આમ કેમ થયું છે? એ જ્ઞાની કેમ આમ કરે? હે, જીવો કહેવા ઉદયના પ્રસંગો અનેક જાતના બને, પોતાના માટે બીજાના માટે અનેક જાતના બને ને, ત્યારે એને જાણે અજાણે શું થાય, પાયો તો બંધાણો નથી. આવું કેમ કર્યું છે? આમ વાત તો આમ હતી કે પોતે કેમ આમ કર્યું છે? એની બુદ્ધિ છે એ અંદર ડોકિયા કર્યા વગર કીધો ને, મારો પ્રોફેસર ના જીવે ડોક્યું કાઢ્યું, એમાંનો ક્ષોક્ષમ છે એ ડોક્યું કાઢે, કેમ કે પોતાને સમજણ પડે છે આમ ન હોય ને આમ હોય. એટલે હું માનું છું એ બરાબર માનું છું, પછી સામે જ્ઞાની પણ એમ માનમાં એમ એમ જ માનતા હોવા જોઈએ ને, એમ ન માને તો એને પછી વાત સંમત થતી નથી, અસંમત કરે છે. આપણા સમાજમાં તો કેટલીક વાત પ્રસિદ્ધ થઈ છે, એનો એક વાક્ય તમને કહું એટલે યાદ આવે છે. ભાઈ નિશ્ચયમાં જ્ઞાની નહીં, જ્ઞાન બરાબર. શું શું બોલે છે? નિશ્ચયમાં જ્ઞાની ની વાત બરાબર, વ્યવહારમાં તો એની ભૂલ થાય. હે, વ્યવહાર વ્યવહારની વાત એમની ભૂલ થાય, અથવા વ્યવહારમાં પંડિતો કે બરાબર. ઠીક છે, આવી છે ને બધી વાત નથી થતી, બધી વાત થાય છે, કેમ કે એ લોકોનો બધો અભ્યાસ હોય આગમનો, પંડિતો ને આગમનો અભ્યાસ હોય, માટે વ્યવહારમાં તો એમની ભૂલ થાય. નિશ્ચયમાં જ્ઞાની હાચા, હાલ હાલ હવે અને જ્ઞાની ની ખબર નથી, જ્ઞાની ની કઈ ખબર નથી, જ્ઞાની નામ જ આવડ્યું છે તને, તને જ્ઞાની નો ભાવ ભાઈશો નથી. ક્યાંક ભૂલે, બધે ભૂલે જ હોય બધી જગ્યાએ એમ નહી, પણ ક્યાંક એ પોતાનું અહમ અથવા પોતાનો સ્વચ્છંદ એ ઉછળ્યા વિના એ કરવા જેવું. એ બધા પ્રકાર ક્યાંક ને ક્યાંક આવી જાય, પોતે ન બોલે પોતે ન કરે તો કોઈ એવું કરતો હોય એને અનુમોદન થઈ, વાત બરાબર કરે તો લાગે છે કઈક એવું મનમાં થઈ જાય એવું, એ બધી ઓળખાણ વગર ની પરિસ્થિતિ ઊભી થાય છે. પોતાને ખબર ન હોય, યાદ ન હોય કે આવા પરિણામ મને થઈ ગયા હતા, પણ આ બધી ચર્ચા એટલા માટે આપણે કરીએ છીએ કે જાણે અજાણે એવું જો જીવને થાય તો એ જ્ઞાને ના ભવિષ્યના સંયોગ થી દૂર થઈ જાય એવા પ્રકારનું અંતરાય કર્મ એને બંધાય છે અને જ્ઞાનીના સત્સંગ ન મળે જલ્દી તો લાંબો આંતરો પડી જાય. એટલે પુણ્ય પણ ખોઈ બેસે, સત્સંગના પુણ્ય પણ ખોઈ બેસે એવું થાય. એટલે અહીંયાથી લે હું કઈ સમજતો નથી. ઘનશ્યામભાઈ થી દીધી આવ્યા જ તે દિવસે ઘરે આવ્યા ખોટો જ્ઞાની ના જોયો તો હું કઈ સમજતો નથી. એનો સ્વાધ્યાય કરવા માટે વાંચન કરવા આવ્યો તો હું કઈ સમજતો નથી. ત્યાંથી શરૂ કરે હું સમજતો નથી. એવી રીતે સર્વસંમત કરવું, જ્ઞાનીઓએ સંમત કરેલું સર્વસંમત કરવું, બસ એમાં બીજો વિકલ્પ નહીં. શેમાંથી વાત નહીં. અમૃતચંદ્ર આચાર્ય મહારાજ જ્ઞાની ના દર્શન કરાવે છે. પક્ષાંતિ ક્રાંત થયો તે જ્ઞાની થયો, તે જ્ઞાની નું સ્વરૂપ શું? પ્રશ્ન એ ઉઠાવ્યો કે જો કહીએ છીએ જ્ઞાની નું સ્વરૂપ છે કેવળ જાણે છે પરંતુ નય પક્ષ ને જરા પણ ગ્રહણ કરતા નથી. એમ ન કીધું એક નહીં જાણે છે, બીજા નહીં વાત નથી હિંમત, એવું નથી કીધું. એમ છે કે વ્યવહાર નહીં નો વિષય સ્થૂળ છે, નિશ્ચય નહીં નો વિષય સૂક્ષ્મ છે. હવે નિશ્ચય નહીં ના પક્ષમાં આવ્યો એ પણ સૂક્ષ્મતામાં આવ્યો છે, સ્થૂળતામાંથી સૂક્ષ્મતામાં આવ્યો છે. અને પછી જે સ્વાનુભવમાં આવ્યો એ તો એ સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કર્યો. હવે આ જ્ઞાની જીવ સ્વચ્છથી એવો આરોપ કરે છે કે એને વ્યવહારની ના વિશે ખબર નથી. જીનામાં જીના અક્ષર વાંચ્યો કે એ કહે છે આપણા મોટા અક્ષર નથી વાંચ્યા. કેવી રીતે બને કે તને એની ખબર નથી એમ કે. એટલી વાત તો સ્પષ્ટ છે ને કે વ્યવહારનો વિષય સ્થૂળ છે, નિશ્ચયનો વિષય એથી સૂક્ષ્મ છે. અને એ તો વિકલ્પની અપેક્ષા એ, હવે વિકલ્પથી પાર ગઈ કેટલા સૂક્ષ્મ થયા ભાઈ. જેને એટલા સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવને વિકલ્પને ખસેડીને અનુભવ કર્યો એવો જેને મહાવિવેક અંદરમાં પ્રગટ્યો એને બહારમાં સ્થૂળ અવિવેક થાય છે. એ વાત તો વિચારવા જેવી પણ રહેતી નથી. પછી કહેવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. નય પક્ષથી રહિત જીવ સમયથી પ્રતિબદ્ધ થયો થકો. નય પક્ષ થી રહીત શું કરવા કીધો છેલ્લે કહ્યું ને કે તે જરા પણ નય પક્ષ ને ગ્રહણ કરતો નથી. નય પક્ષ ને જરા પણ ગ્રહણ કરતો નથી. જરા ગ્રહણ કરે છે ત્યાં સુધી વિકલ્પ રહે છે એમ કે છે. નય ના પક્ષમાં જરાક રહ્યો ત્યાં સુધી જરાક વિકલ્પ રહ્યો. બિલકુલ રહેતો નથી એમ કે છે. નય પક્ષ થી રહીત જીવ નાસ્તિ થઈ લીધો, અસ્થિ થી સમય થી પ્રતિબદ્ધ થયો થકો, એટલે કે ચૈતન્ય સ્વરૂપ આત્માને અનુભવતો થકો, અથવા તેનો ઉપયોગ અંતર્મુખ થઈને, મનનો સંગ છોડીને અંતર્મુખ થઈને તે જ પુંજમાં ભળી ગયો, તે જ પુંજમાં તન્મય થઈ ગયો. આ લીનતાનો પુરુષાર્થ કર્યો છે. શું લીનતાનો પુરુષાર્થ કર્યો છે? અનુભવ વખતે ચારિત્ર ની પ્રધાનતા છે. અનુભવ વખતે ચારિત્ર ની પ્રધાનતા છે. જ્યાં સુધી ચારિત્ર લીનતાનું ન પ્રગટે ત્યાં સુધી શ્રદ્ધા ન પ્રગટે. લીનતા અનુભવમાં લીન ન થાય સ્વરૂપમાં, ત્યાં સુધી એને સમ્યક દર્શન થયું છે લાગુ જ નથી પડતું. એને કહેવાય જ નહીં કે સમ્યક દર્શન થયું છે એમ છે. એનું આચરણ ની ત્યાં પ્રધાનતા છે. કેમ કે જ્ઞાન સ્વરૂપ સન્મુખ છે, લક્ષ્મ આત્મા એવો. પુરુષાર્થ સ્વરૂપ સન્મુખતા નો ચાલે છે. એ જ્ઞાન બળ વધતું વધતું, અભાવ થઈને નહીં પણ વધતું વધતું, અને વિકલ્પ અભાવ થઈને એક વધતું વધતું, વિકલ્પ કરતા કરતા નહીં, વિકલ્પ નો અભાવ કરીને, અને સન્મુખતા નો પુરુષાર્થ વૃદ્ધિગત થતા લીનતા થઈ ત્યારે સમ્યક દર્શન થયું. બસ જ્યાં સુધી લીનતા ન થાય, પ્રથમ લિંગના કાળમાં સમ્યક દર્શન ની ઉત્પત્તિ થાય છે. અશોકાની રહેણી હોય છે 22મા પત્રમાં. પ્રથમ લિંગના કાળમાં સમ્યક દર્શન ની ઉત્પત્તિ થાય છે. એટલે પ્રતિબદ્ધ લીધો. અહીંયા જે શબ્દ વાપર્યો છે પ્રતિબદ્ધ શબ્દ, શું પરિબદ્ધ, સમય પરિબદ્ધ, અંકુલાચાર્ય ને શબ્દ વાપર્યો છે. સમય નામ સ્ટેજ પુંજ એવો જે આત્મા, એમાં ઉપયોગ પ્રતિબદ્ધ થઈ ગયો, ખોડાઈ ગયો. ઉપયોગ કેમ ખોડાઈ ગયો? કે સ્ટેજ પુંજ એવો છે કે એમાં ખોડાઈ જ જાય. એને એને જોવે તો સ્થિર થઈ જાય, ખોડાઈ જાય. શું ત્યાં એને રોકાઈ જાય, ખસી શકે નહીં. એટલે પ્રતિબદ્ધ શબ્દ થઈ ગયો, બંધાઈ ગયો સારી રીતે શુદ્ધાત્મા સાથે. જેનો ઉપયોગ બંધાઈ ગયો છે તે બંને નયોના કથનને કેવળ જાણે છે. તર્ક કરે કે તિર્યંત જાણે છે કે હા તિર્યંત જાણે છે. શિવભૂતિ મુનિ ને તો નવ તત્વ યાદ નહોતા આવડતા, ને બે નયના કથન ને જાણતા હતા. બે નયના ને અનંત અનંત નહીં ને જાણે છે. ઠીક, એના નામે નથી, અનંત ના તો નામે નથી, પણ બધા જાણે છે. કેમ કે ત્યાં કેવળ જ્ઞાન ની લબ્ધિ આ વખતે પ્રગટ થાય છે. સત્પુરુષ નો મહિમા કર્યો છે. આપણા પ્રશ્ન ઉપર આ વખતે આવશે, પ્રશ્ન આવ્યો છે તેનું સ્પષ્ટીકરણ આપો. જેના વચન ના વિચાર યોગે, જે મહાપુરુષ ના સત્પુરુષ ના વચન ના વિચાર યોગે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન છે એમ જાણ્યું છે. વિચાર દિશાએ કેવળ જ્ઞાન છે એમ જાણ્યું છે. મુખ્ય નયના હેતુ થી કેવળ જ્ઞાન વર્તે છે એમ જાણ્યું છે. ઈચ્છા દિશાએ કેવળ જ્ઞાન વર્તે છે એમ કરીને નમસ્કાર કર્યા છે. એમ કે છે કે આ બંને નયોના કથન ને માત્ર એ જાણે છે કેમ કે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન એને વર્તે છે માટે. ઠીક, કેવળ જ્ઞાન એ જાણ્યા, એને તો નય નો વિકલ્પ નથી. તો કે નય ના વિકલ્પ વાળા ને હજી અધૂરા છે, જે અતિક્રાંત થયા, વિકલ્પ થી અતિક્રાંત થયા એને અધૂરા નથી એમ છે. કેવળ શબ્દ વાપરો છે. કેવળ શબ્દ કોના માટે વપરાય છે? કેવળી માટે વપરાય છે, પરમાત્મા માટે વપરાય છે. આમના માટે વાપરો છે, જ્ઞાની માટે વાપરો છે કેવળ શબ્દ. શું કેવલમ, કેવલમ શબ્દ લીધો ને, નવરમ શબ્દ છે. માગદી માં છે નવરમ શબ્દ છે. એકલો આત્માને જાણે છે. જે જ્ઞાન એકલા કેવળ આત્માને જાણે, એ જ્ઞાન ને શું કેવું? એ જ્ઞાન ને પણ કેવળ જ્ઞાન કેવું એમ કે છે. પરમાત્મા કહેશે 143 માં એમાંથી કાઢ્યું છે. અમૃતચંદ્રાચાર્ય પરમાત્મા શબ્દ ક્યાંથી કાઢ્યો? પરમાત્મા કહીએ છે, પરમાત્મા થયા છે એમ કે છે. શું ત્યાં છે ને, જે નવી પક્ષ ને ગ્રહતો નથી તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પો થી પતિ પર પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યક્ષ જ્યોતિ આત્મખ્યાતિ અનુભૂતિ માત્ર સમયસાર છે. સમયસારે કહી દીધા, બધું કહી દીધું. જેટલા વિશેષણ પરમાત્મા ને લગાડ્યા એ અમૃતચંદ્રાચાર્ય દેવે લગાડી દીધા. સુપરમા લગાડ્યા, જ્ઞાને નું દર્શન કરાવવા માટે લગાડી દીધા એમ કે છે. ઠીક છે, દર્શન કરાવે છે. જો આ રીતે દર્શન કરતું હોય ને તો આ શાસન માં થાયકું કે ન થાયકું? આ શાસન અપેક્ષા એ થાયકું કે નહીં? શાસ્ત્ર માં લખ્યું, બધા ઇશારા તો બધે કર્યા, સંકેત તો કર્યા છે. બધું કીધું છે, ધ્યાન પડે તો બધું નીકળે છે. શાસ્ત્ર માંથી બધું નીકળે છે. શું એટલે સમય સાથે પ્રતિબદ્ધ થયો થકો બંને ના કથન ને અથવા બંને વિષય ને કેવળ જાણે છે. એટલે એને દ્રવ નું અવલંબન છે અને પર્યાય નો એને પોતાને અનુભવ છે. એટલે બે વિષય ના જ્ઞાન થી તદ્દન જાણીતા છે, બિલકુલ અજાણ નથી. તું એમ માનતો હોય કે વ્યવહારની ના વિષય ને નથી જાણતા, પણ એને તો અનુભવે છે. નિશ્ચયના વિષયને અવલંબે છે અને વ્યવહારના વિષયને અનુભવે છે, અનુભવીને જાણે છે. તને તો હજી જાણકારી થઈ છે, એને તો અનુભવ થઈ ગયો છે. એટલો બધો ફેર છે. તારું તો હજી માહિતી નું જ્ઞાન છે, એનું અનુભવ નું જ્ઞાન છે. અનુભવ વાળા ને ખોટા કેવા? માહિતી વાળા એમ કે અનુભવ વાળા ખોટા? ઠીક, એ વાતમાં કઈ મેળ ખાય એવું. પરંતુ નય પક્ષ ને જરા પણ ગ્રહણ કરતા નથી, જાણે છે એને અડતા નથી.